एकत्र फाउंडेशन प्रस्तुत जयंत खत्री लिखित वार्ता धाड़, ऑडियो पठन कौरेश वछराजानी। फरी पाछो हूँ बेकार बन्यो, खभाभर कोथड़ो लई किनारे किनारे चालतो हूँ बंदर छोड़ी रह्यो हतो, त्यारे अढ़ी महीनानी आ नौकरीनी हूँफ आपती एक याद अने एक पिछान मारा मनमाथी खसती नहोती। मने याद आवे छे, एकवार दरियाना पाणी उतरी गया हता अने लॉन्चनी चौकी करतो हूँ ए रातना बंदर थी 3 माइल दूर एकलोज बैठो हतो। अंधारा उतरी आव्या हता, उत्तरनो पवने वातो बंध पड़्यो हतो, श्वास लेती दरियानी सपाटी धीमू हाँफी रही हती। तारके मढ़िया अंधारा आभ नीचे आ स्तब्ध वातावरण में मने सहचरे मळवानी कोई शक्यता नहोती, त्यारे ओचिंतानो मने घेलानो बेटो थयो हतो। ऊँटो चारवा बाजूना कादववाड़ा चेरियाना छोड़वाथी छवायेला किनारा पर ए 2 दिवसथी घूमतो हतो। ऊँचूं कदावर बिहामणू शरीर, सफेद दाढ़ी, झीणी कटारीनी धार जेवी तीक्ष्ण आँखो, मजबूत रेखाओथी मढ़ेलो चेहरो, चोक्कस अने सावचेत गतिथी ए मारी पासे आव्यो त्यारे एक वार तो मने एनो डर लाग्यो। पण निखालस मने वातो करता एणे मने पोताना पसीनानो अर्धो रोटलो खवड़ाव्यो त्यारे मारू मन भराई आव्यो। मारी जिंदगीमां कोईनी बिरादरीनो रोटलो खावानी मने ओछी तक मळी छे। पछी तो एणे घणी घणी वातो करी अमारी। अमे नाना नाना माणसोनी वातोनो एनी पासे एक ज उकेल हतो, दोस्त प्राणजीवन, माथा भारे थऊं, समझ्यो? माथा भारे। एक संभळावनारने 10 संभळावी, एक लात मारनारने 50 लात मारवानी ताकत बतावी, समझ्यो? हूँ नहोतो समझ्यो अने कबूल पण नहोतो थयो, तोय मैं हसीने हामा डोकू धुणाव्यो। जो, घेलाए मारो हाथ पकड़ता कह्यू, आ चेरियानू झाड़ जोयू? नर्या कादव पर ए उग्यू छे, दरियानू खारू पाणी पी ए केम जीवतू हशे अने क्यांथी खोराक मेळवतू हशे एवो विचार आव्यो छे तने कोई दहाड़ो? मने त्यारे थयू के खातर विहोणा चीकणी माटीवाड़ा कादवना ढगलामां खारा पाणी वच्चे आ छोड़ केम जीवतो हशे? आ छोड़ना मूड़िया पहला कादव में ऊंडा जाए छे, तेथी ए छोड़ पोताना थड़ पर मजबूत बने छे, पण कादव में पोषण न मळता ए मूड़िया पाछा बाहर निकली थड़नी आजूबाजू पथराई जई पोताना कांटा मार्फत हवामांथी पोषण मेळवे छे, समझ्यो? हवामांथी? हा, हवामांथी, घेलाई कह्यू। कोई वार वंटोड़ियो अने कादवना ढगला पर धूड़ पथराय त्यारे चेरियाना मूड़ियाना कांटा धूड़थी दटाई जाय छे अने चेरियानो छोड़ सुकाई मरी जाय छे। त्यारे पछी घेलो जारे मने मळतो त्यारे चेरियानी वात आगळ लावी मने हमेश कहतो, जीवता रहेवानो भेद तारे जाणवो होय दोस्त प्राणजीवन, तो आ चेरियानो दाखलो ले, जेने जीववानी तमन्ना छे ते आ चेरियानी जेम टट्टार उभा रही जीवी शके छे, शू समझ्यो? हूँ मारी ज वात करूँ, अमे रणने कांठे वसीए छीए, रणनी धरती केवी होय खबर छे? साव वांझणी, एनी छातीमां धावण कोई दाड़ो आवतू नथी, त्यां धूळ, वंटोड़िया, टाढ, तड़को, कांटा अने झांखरा सिवाय बीजू कई नथी, कई ज नहीं, छतां अमे अमारी आखी जात त्यां वसे छे। तू एम कर प्राण जीवन, तू एक वार मारे गामडे आव, आव अने जो अमे अमारी ताकत थी वांझणी धरती पर केवा घर उभा कर्या छे, अमने जोजे अने अमारा पशुओने जोजे, अमारा ऊंट जोईने तू छक थई जईश कि अमे केवा जातवान, वफादार अने ताकतवान ऊंट केळवीए छीए। खरेखर एक वार अमारी धरती जोवा जेवी छे, बोल आविश? हाँ, जरूर आविश, मैं कहूँ। મેં ઘેલાને આવવાની હા કહી ત્યારે મને સ્વપ્ને ખ્યાલ નહોતો કે હું આટલો જલ્દી બેકાર બનીશ. અને અત્યારે ખભે કોથળો નાખી કિનારે કિનારે ચાલતા ઘેલાની હૂંફ ભરી યાદ મારા બેકાર જીવનની સંપત્તિ બની ગઈ અને મેં ચાલ્યા કર્યું. આખી પૃથ્વી જાણે મારું ઘર હોય, આબ ધરતીને ચૂમે છે, એ ક્ષિતિજ મારા પર્યટનના સીમાડા હોય, રાત્રિની સાવચેતી ભરી ચૂપકીદીમાં ચાંદની રાતના વૃક્ષો નીચેના અંધારા જાણે મારા કુટુંબની વહાલ ભરી હૂંફ હોય, એવી મારી બેકારી હતી. માનો તો મારે કોઈ સગું વાલું નહોતું, માનો તો સૃષ્ટિ આખી મારી પોતાની હતી, છતાં મને મારા હણાઈ ગયેલા ધૂળભર્યા દેહને જોઈ લોકો મોઢું ફેરવી લેતા. હું તોય ધરતી ખૂંતો ભટક્યા કરતો, સમૃદ્ધ ખેતરો ભર્યા વિસ્તારોમાં, ડુંગરાઓની ધારોમાં, નદીઓના રેતાળ પટમાં, ઘાસના ગંજાવર મેદાનોમાં, માટી, ઢેફા, રેતી અને કાંટા એ બધા પર હું જ્યાં જ્યાં ભટકતો ત્યાં મારું બેતાલ જીવન મારી પાછળ ભટકતું. અને એમ ચાલતા ચાલતા હું ઘેલાના ગામ તરફ વળી રહ્યો હતો. એ પર્યટન દરમિયાન હું અનેક અવતારો જીવી ગયો. આ જાકારો દેતી ધરતી પર જીવન સમાધિસ્થ થઈ બેઠું હતું. દિવસે અને રાતે આકાશની એક ધારી બદલાતી કંટાળાભરી ક્રિયા અને બેફામ દોટ મૂકતો પવન એ જ ફક્ત જીવનના અહીં પ્રતીક હતા. બાકી અહીંની ધરતીનું જીવન તો કરમાઈ ગયું હતું. દરિયાનો કિનારો છોડી નાનું રણ વટાવી હું ઘેલાએ વર્ણવી હતી એ ડુંગરાની ધાર પાસે આવી પહોંચ્યો. અહીં પૂછપરછ કરતા મને જાણવા મળ્યું કે ફક્ત ત્રણેક ગાંવ દૂર ઘેલાનું ગામ હતું. મેં ચાલ્યા કર્યું. વૈશાખના બપોર સૂકી ધરતીને તાવી રહ્યા હતા. રણના મેદાનો પરથી વાતો આવતો ઝંઝાવાતી પવન ધૂળના વંટોળિયાને ડુંગરાની ધાર પર ધકેલી રહ્યો હતો. એ તરફથી ધરતીને છેડે મૃગજળના દ્રશ્યો તરસ્યા માનવીને ક્રૂર અને નિર્દય આશ્વાસન આપી રહ્યા હતા. વંટોળિયા પવનથી ધકેલાતી કોઈ કાંટાળા બાવળની સૂકી ડાંખડી મારા પગને અડીને પસાર થઈ જતી. કોઈક હોલું કિકિયારી પાડતું મને જોઈને ઉડી જતું અને ખોરાકની શોધમાં નિષ્ફળ ગયેલી કોઈક ચકલી કાંટાળા છોડ પર બેઠી બેઠી પૂંછડી પટપટાવતી ચારે તરફ અસ્વસ્થ ડોક હલાવી રહેતી. સુકાઈ ગયેલા તળાવને તળિયે ગંદુ પાણી એકઠું થાય તેમ બે ઊંચી ટેકરીઓની તળેટી વચ્ચે એકઠું થઈ પડેલું ઘેલાનું ગામડું મેં જોયું. ગામમાં દાખલ થયો ત્યારે ઝૂંપડા જેવા ઘર કૂતરાં તૂટ્યું વાડીને પડ્યા હોય તેમ પડ્યા હતા. ઘેલાના ખોરડા, ઘર આંગણા અને આજુબાજુની વાડ વ્યવસ્થિત, સુઘડ, સુંદર અને સ્વચ્છ હતા. મેં ઘેલાની ખબર પૂછી ત્યારે મારે એનું શું કામ હતું, હું ક્યાંથી આવું છું વગેરે પૂછપરછ બંધ બારણે કર્યા પછી દરવાજો ખોલી ઝૂંપડાને ઉંબરે એક સ્ત્રી આવીને ઊભી. ઝાકળ ઘેરિયા આભમાં અંધારી સાતમના ચંદ્રોદયના દર્શન થાય એવા એ સ્ત્રીના દર્શનથી હું હેપતાઈ ગયો. સુંદર નહીં પણ અતિ જ સુંદર. સોનેરી વાંકડિયા વાળ જેની પર ઢળી પડ્યા છે એવા મોટા ભૂરા નયનોવાળી, કમનીય, સુગોળ અને વહેતા ઝરણા જેવી અદા ભરી એ સ્ત્રીને જોઈને મારું વિચારતું મન એક ઘડી અપંગ બની ગયું. એણે મને બાજુના ઝૂંપણામાં બેસાડ્યો, રોટલો અને છાસ ખવડાવ્યા અને તમે તમારે નિરાંતે બેસજો કહેતી જતી રહી ત્યારે મારી સ્વસ્થતા પાછી ફરી. આ સ્થળ અને ઝૂંપડા અને ઝૂંપડામાંથી દેખાતી સારી એવી સમૃદ્ધિ પરથી મને એ ખ્યાલ તો જરૂર આવી ગયો કે ઘેલો દુનિયા પર અસંખ્ય ભૂખ્યા માનવીઓ રહે છે એવો ભૂખ્યો માનવી નહોતો. ઘર, સ્ત્રી, ખોરાક અને સમૃદ્ધિ એને સહેલાઈથી સાંપડ્યા દેખાતા હતા. એ હરગિજ મારી હરોળનો માનવી નહોતો. આ પૃથ્વી મારું ઘર, મારો મિજાજ, મારું કુટુંબ અને વિચારો મારો ખોરાક હતા. મેં માન્યું હતું તેમ ઘેલો મારી હરોળનો નહોતો. લાંબા સમય પછી પેટ પૂરતું ખાવાનું મળતા થાકથી શિથિલ થવા આવેલા ગાત્રોમાં સુસ્તી ભરાઈ હું ઊંઘી ગયો. બીજી સવારે ઘેલાએ મને ઢંઢોળીને ઉઠાડ્યો. વાહ દોસ્ત પ્રાણજીવન કહેતા એ મને ભેટી પડ્યો, મારી ખબર પૂછી. એના આંગણામાં અને એ આંગણા ફરતા ઝૂંપડાઓમાં નિષ્ક્રિય ચૂપકીથી ભરાઈ ગયાનો મને ભાસ થયો. હું બેઠો હતો એ ઝૂંપડાની બારીમાંથી દેખાતી શેરીમાં કૂતરુંએ ફરકતું દેખાયું નહીં. ઘેલાના ચહેરાની રેખાઓ એકાએક સખ્ત બની અને આંખોની તીક્ષ્ણતા વૃદ્ધિ પામી. એણે ઓચિંતાનું મને કહ્યું, બહુ થાક્યો ન હોય તો આજે આપણે સાથે જઈશું? ક્યાં, શું કામ? ખાટલા પર ભીંતને અઢેલીને બેઠેલો ઘેલો ત્વરાથી ટટ્ટાર થઈ ગયો અને મારી સામે જોઈ રહેતા કંઈક ગુસ્સાથી, કંઈક ન ફેરવી શકાય એવા લીધેલા નિર્ણયની ચોકસાઈથી મને કહ્યું, તને ખબર છે ને, મેં તને કહ્યું હતું કે એકવાર હું તને અમારી રણમાં રહેવાવાળાઓની જિંદગીનો ભેદ બતાવીશ. આ સૂકી વેરાન, જાકારો દેતી ધરતી પર અમે કેમ જીવીએ છીએ, અમારી તાકાત, અમારી બુદ્ધિ, અમારા પ્રાણીઓની વફાદારી, અમારી ધરતી, માટી, ઢેફા, રણ, ઝાંખરા, ધૂળ, વંટોળિયા, મેં જે કઈ વાતો તારી પાસે કરી છે તે બધું બતાવીને તને ખાતરી કરી આપીશ. આટલું કહી ઘેલો જતો રહ્યો તે બપોરના જમવા વખતે પાછો ફર્યો. અમે બંને જમી રહ્યા કે તરત જ એ ફરી જતો રહ્યો. એ આખોય દિવસ મેં ઘેલાના ઘરની આજુબાજુ ફરવામાં વિતાવ્યો. ઘેલાની માલિકીના ચાર ઝૂંપડાં હતા. એક ઝૂંપડામાં રસોડું હતું, બીજામાં એની સ્ત્રી રહેતી, ત્રીજામાં ઘેલો એકલો રહેતો અને ચોથામાં મહેમાનોનો ઉતારો હતો. ઝૂંપડાં ફરતું ચારે બાજુ બાવળના ઝાડનું ઝુંડ હતું. વચમાં એક કૂવો અને એની ડાબી બાજુના વાડામાં એક ઊંટ, એક ગાય અને બે બકરીઓ પૂર્યા હતા. આખાએ ગામમાં મેં ક્યાંય ન જોયું હોય એવું ઘેલાનું આ નિવાસ ચીવટ અને ચોકસાઈભરી સ્વચ્છતાવાળું હતું. નિષ્કારણ ટહેલતો હું આંગણામાંના તેતરના પિંજરા પાસે બેઠો ત્યારે પેલી સુંદર સ્ત્રી મારી નજીક આવી અને પૂછ્યું, તમે એમની સાથે જવાના છો? હા, એમ કહેતી એ બેબાકડી બની અને મારી સામે વિસ્મિત નયનોએ જોતાં બે પગલાં પાછળ હટી ઉતાવળી ઉતાવળી પોતાના ઝૂંપડામાં જતી રહી. મને આ સ્ત્રી વિચિત્ર અને એનું માનસ વિકૃત લાગ્યા. આ ઝૂંપડા, આંગણું, પેલો કૂવો અને પેલી તરફનો વાળો પણ, એ બધાની માંડણી અને સર્વત્ર પ્રસરતી અહીંની ચીવટભરી સફાઈ અવાસ્તવિક હોવાનો મને બેહુદો ખ્યાલ આવી ગયો. ઝૂંપડાની છત પર ગોઠવીને વ્યવસ્થિત રીતે મુકાયેલું ઘાસ, બારી બારણા ઉપર ખંતથી કરેલું માટીનું કોતરકામ, સુંદર લીંપેલા અને કાળજીપૂર્વક સ્વચ્છ રાખેલા ઓટલા, એ બધામાં કોઈ વિકૃત જીવ હતો એ બોલી રહ્યા હતા અને હું મૂંઝાઈ મરતો હતો. મોડી બપોરના હું અને ઘેલો ચા પીતા બેઠા ત્યારે એણે કહ્યું, મારું ઊંટ તે જોયું ને, એ ઊંટ પર આજે તને 25 ગાઉં ફેરવીને પાછો લઈ આવીશ. તને ત્યારે ખબર પડશે કે અમારા ઊંટ કેવા જાતવાન હોય છે. એ ઊંટ એકવાર બરાડે, પગ મુકતાએ ક્યાંય ચાતરે તો આ ઘેલાના નામ પર થૂંકજે દોસ્ત. પણ આપણે જવું ક્યાં છે? મેં પૂછ્યું. મારી સાથે જહાનમમાં, ઘેલાએ ઊંચા અવાજે મારી સામે તાકી રહેતા કહ્યું. મારામાં વિશ્વાસ તો છે ને? હા, હોય તો હા કહેજે, નહીં તો. એટલે? મેં પૂછ્યું. કંઈ જોખમ ખેડવું છે? મારો પ્રશ્ન સાંભળી ઘેલો જોરથી હસી પડ્યો. એની દાઢીના સફેદ વાળ ગેલથી નાચી ઉઠ્યા અને એના ચહેરાની સખ્ત રેખાઓ વિખરાઈ ગઈ. પણ બીજી જ પડે એણે પોતાના હાસ્યને કાબૂમાં લઈ લીધું. એના ગાલ પરની પેલી કડવિક રેખાઓ હતી ત્યાં ગોઠવાઈ ગઈ અને રૂંછાળા ભ્રમર નીચે ઉતરી આવ્યા. એણે જમણો મુઠ્ઠી વાળેલો હાથ ઊંચો કર્યો ત્યારે એના હાથના સ્નાયુઓને મજબૂત રીતે તંગ થયેલા મેં જોયા. આ ધરતી પર જીવતા રહેવા માટે દરેક જીવતા જીવને જોખમ ખેડવું પડે છે. હું જ્યારે જ્યારે જોખમથી લડું છું ત્યારે જોખમ હંમેશા હારે છે, સમજો. હજી એ કહું છું તને, આવવું હોય તો આવ, નહીં તો રોટલો ખાઈને ચાલતી પકડ. ના મર્દો માટે અમારી સુકાઈ ગયેલા ધાવણ જેવી ધરતી પર સ્થાન નથી. હું ઘેલા સામે જોઈ રહ્યો. વૈશાખ મહિનામાં આ પ્રદેશમાં હંમેશ વાતો પવનનો એક ઝપાટો અમારા ઝૂંપડામાં પેઠો અને મારા તાજા ધોયેલા વાળને અસ્તવ્યસ્ત કરતો બારણા વાટે બહાર નીકળી ગયો. સામેના ઝૂંપડાની છત પર ઘાસમાં એ જ ઝાપટાએ રુદન કર્યું. ત્રીજા ઝૂંપડા પરથી ચકલીઓનું એક ટોળું ચીચિયારી કરતું ઉડી ગયું. દૂર ક્યાંક એક ગધેડું ભૂંકતું સંભળાયું અને પેલી સુંદર સ્ત્રીને પોતાના કિંમતી વસ્ત્રો લહેરાવતી દોડતી પોતાના ઝૂંપડામાં પેસી જતી મેં જોઈ. ફરી પાછું એ સ્વસ્થ ચૂપકીદી અને ચીવટભરી સ્વચ્છતાનું વાતાવરણ જામી ગયું. ઘેલો મારી સામે જોતો આંખોથી મારો જવાબ માગી રહ્યો હતો. ભલે, મેં કહ્યું, તારી એ ઈચ્છા હશે તો હું જતો રહીશ. જતો રહીશ એમને કહેતો ઘેલો છલાંગ મારી સામે ટટ્ટાર ઊભો રહ્યો. તો એટલા માટે મેં તને અહીંયા આવવાનું આમંત્રણ આપ્યું હતું એમ ને? અને ઓ બાયલા, એટલા માટે જ તું હેરાન પરેશાન થતો અહીં આવી પહોંચ્યો એમ કે? મેં ની સહાય ઘેલા સામે જોયા. એણે ભીંત ફરતા આંટા માર્યા અને એક ખીંટીએ ટીંગાતા કપડાને ઉપાડી એણે જોરથી જમીન પર અફાડ્યું. આંગણામાંના પિંજરામાં તેતરની ચીચિયારી મને સંભળાઈ અને એક મોટા ઉંદરને મેં ઝૂંપડામાં દાખલ થતો જોયો. ઘેલાએ મીંદડીની ઝડપથી તરાપ મારીને એ ઉંદરને પગ નીચે દબાવ્યો, કચડી નાખ્યો. સફેદ માટીથી લીપેલી દિવાલ પર એના લોહીના ડાઘ પડ્યા અને ખાટલાના પાયા પર એના છાંટણા થયા. મને કમકમાં આવી ગયા અને મારા શરીર પરની રૂવાંટી ઊભી થઈ ગઈ. તારો ધંધો શું છે? મેં ઘેલાને પૂછ્યું. હાજમતનો, ચોરીનો. પૂછવું છે બીજું કંઈ? કહેતો ઘેલો દરવાજા તરફ ફર્યો ત્યારે પેલી સ્ત્રી ફરી પાછી પસાર થતી મને દેખાઈ. ઓય, કહેતા ઘેલાએ પેલી સ્ત્રીને બોલાવી. એ દોડતી આવી ઉમરા આગળ ઊભી રહી. સોનેરી વાંકડિયા વાળ, સુગોળ સુંદર ચહેરો, ચણોઠી જેવા લાલ ફૂલની પાંદડીઓ જેમ બહાર વળતા હોઠ અને આભલા ભરેલા કમખાને શ્વાસોશ્વાસ સાથે તંગ કરતી છાતી. હું મારી નજર ફેરવું તે પહેલાં એણે મારી નજરમાં જોઈ લીધું અને પછી ઘેલા તરફ ફરી. ઘેલાએ કશું જ બોલ્યા વગર મરેલા ઉંદર તરફ આંગળી ચીંધી. પેલી એક ખૂણામાંથી સુપડી અને ઝાડુ ઉપાડી મરેલા ઉંદરને એમાં ભેગા કર્યો અને એકવાર સામે જોઈ એ ઝૂંપડા બહાર જતી રહી. તો તારે જવું જ છે એમ ને? જા, હમણાં જ જા, નીકળ. ઘેલાએ દરવાજા તરફ આંગળી ચીંધતા મને રોષમાં કહ્યું. હું આવા અનેક જાકારાઓથી ટેવાયેલો હોવાથી મેં ખરેખર ખાટલા પરથી ઉઠવા માંડ્યું એટલે ઘેલાએ તરત જ મારો ખભો પકડી મને ખાટલામાં પાછો દાબી દીધો. મેં ધાર્યું હતું કે તું ગમાર નથી, પાજી છે. ઘેલાએ કહ્યું, હું પાજી નથી, અકલમંદ તો છે ને? અને ઘણા ખરા અકલમંદ આ જમાનામાં પાજી નીવડે છે. જો દોસ્ત, કહેતો ઘેલો ખસીને મારી બાજુમાં આવીને બેઠો, કોઈ એક અકલમંદની અકલને થાપ આપવા આજે જવું છે, સમજ્યો. એવો એ કોણ છે અકલમંદ? એ તારે જાણવાની શી જરૂર છે? કૂદકો મારી ખાટલા નીચે ઉતરતાં ઘેલાએ બૂમ મારી અને મુઠ્ઠી વાળેલા હાથને મારા માથા પર હવામાં વીંઝતા એણે ખાટલાના પાયાને લાત મારી. શા માટે મારી સામે જીભાજોડીમાં ઉતરે છે? પેલી સ્ત્રી ફરી પાછી ઝૂંપડામાં દાખલ થઈ. ઉંદરના લોહીના જ્યાં ડાઘા પડ્યા હતા ત્યાં એણે માટીનું પોતું ફેરવ્યું. એક ભીના કપડાથી એણે ખાટલાનો પાયો લૂછી સાફ કર્યો. આ કાર્ય કરતાં એના હાથ, ડોકની મરોડ અને નયનોના પરિભ્રમણમાંથી વહેતા સૌંદર્ય રશ્મિઓને જોઈ રહેતા મેં મારા જીવનની એક અણમોલ તક અનુભવી લીધી કે પોતાનું કામ આટોપી ઝૂંપડા બહાર ચાલી. 100 વાતની 1 વાત, ઘેલાએ કંઈક સ્વસ્થ થતાં કહ્યું, તારે મારી સાથે આવવું જ પડશે, મારે એક સાથીની જરૂર છે. હું ઘેલાને પ્રત્યુત્તર આપવા જાઉં તે પહેલાં બહાર કશુંક ફૂટવાનો અવાજ આવ્યો. ઘેલો બહાર દોડ્યો. મેં પણ ઉંબરા આગળ આવી બહાર જોયું. પેલી સ્ત્રીના હાથમાંથી માટીનું લોટિયું જમીન પર પડી ફૂટી ગયું હતું. જે હાથમાંથી લોટિયું સરી ગયું હતું એ હાથ એમનો એમ રહી ગયો હતો. થોડું નીચું નમેલી એ બેબાંકડા ભીરુ નયનોથી ઝૂંપડા તરફ જોઈ રહી હતી. ઘેલાએ એને બંને હાથોથી પકડી જોરથી ધક્કો માર્યો. એને ઝડપથી 2-3 ડગલા પાછા હટી જઈ પોતાની જાતને બચાવી લેતી મેં જોઈ. ઘેલાએ ઝૂંપડામાં દાખલ થઈ જમીન પર પડેલા કપડાંને ખભે નાખતા કહ્યું, હું જાઉં છું અને તૈયારી કરું છું. એણે ઝૂંપડાના ઉંબરા આગળથી પાછા વળી કરડી આંખે મારી સામે જોતા ઉમેર્યું, અને આવવાની ના પાડીશ તો બાંધીને લઈ જઈશ, સમજ્યો? થયું, મેં કહ્યું, તો હવે મને પૂછવા પણ હું ક્યાં રહે છે? જો દોસ્ત, ઘેલાએ ઝૂંપડામાં પ્રવેશતા મારા ખભે હાથ મૂકતા કહ્યું, હું તો માનું જ છું કે માણસ જાત સમજાવટ કરતાં જુલમને સહેલાઈથી વશ થાય છે. જરૂર પડીએ જુલમ ગુજારતા અમને જરાય દયા નથી આવતી, કારણ કે અમારી પર કોઈ દયા કરતું નથી. અમે વસીએ છીએ એ ધરતી પણ પોતાનું ધાવણ સૂકવી નાખે છે. એટલે આ ધરતીના અમે માનવીઓ અમે અમારી તાકાત વધારતા જઈએ છીએ, અને કેવી તાકાત! અમે એકઠા થઈએ તો આભમાં પણ ગાબડું પાડી શકીએ. ઠીક છે, મારાથી નિરસ્તાથી કહેવાઈ ગયું. ઠીક છે એટલે ઠીક જ છે, સમજ્યા? બરોબર, મેં ફરીવાર કહ્યું. ત્યારે ઘેલાએ ભયંકર કરડી આંખે મારી સામે જોયું. એના હોઠ સખ્તાઈથી બિડાતા એની દાઢીના સફેદ વાળ ઊંચા થયા. એણે ખભેથી મને પકડ્યો, દાબ્યો, અને મારો ખભો જરા વધારે દાબ્યો હોત તો મને ઈજા પહોંચત એવું મને લાગ્યું. ઘેલો 2 દાંત વચ્ચેથી બોલ્યો, ઠીક છે, બરાબર છે, કહી તું મારી કરવા માગે છે એમ કે? તું મને ઉલ્લુ સમજે છે એમ કે? હું ભણેલો નથી, મને લખતા વાંચતા નથી આવડતું. મોટા શહેરોમાં મોટા સાહેબોની મેં નોકરી કરી નથી, એટલે હું ગમાર અને નકામો છું એમ તું સમજે છે? મેં એવું કશું કહ્યું નથી. અરે કહે તો ટુકડા જ કરી નાખું, કહેતા ઘેલાએ મને ધક્કો મારી ખાટલા પર બેસાડ્યો અને ખાટલાને બીજે છેડે હળવેથી બેસતા ઉમેર્યું, તું નબળો છે એટલે મોઢે બોલતો નથી, પણ તારી આંખો અને તારા ચહેરાના ભાવ મારી તરફનો અણગમો અને નફરત બોલી રહ્યા છે. મેં બારી બહાર જોયું. આ ગામથી થોડે દૂર માણસ દોડી દોડીને થાકે એવી ધરતીનો વેરાન પડપથર્યો પડ્યો હતો. ઘેલાની એવી જ વિશાળ તાકાત પાસે પરાધીન બની મારે હવે કશું કરવાનું, બોલવાનું કે વિચારવાનું નહોતું. જે તે કહે તે અનુભવવાનું અને સહન કરવાનું હતું એ વિચારે મારું મન ઊંડું પેસી ગયું. મેં મોઢું ફેરવ્યું તો ઉંબરામાં પેલી સ્ત્રીને ઊભેલી જોઈ. ઘેલાએ પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કરી નજર મારફત એને મૂંગો પ્રશ્ન કર્યો. એ નજરના ઘા નીચે સ્ત્રી સંકોચાઈ. એના માંસલ સાથળો અને પગ એકઠા થતા મેં જોયા. બારણા ઉપર અધર ટેકવેલા હાથની બાજુમાં એણે પોતાનું શરીર ખેંચ્યું, બીજા હાથને ઉચકી તેણે પોતાની ભરાવદાર છાતી આડો ધર્યો. મેં જોયું તો એ સ્ત્રી પણ પોતાની ભૂરી આંખોથી સામો પ્રશ્ન પૂછવા મથતી હતી. બધાની ગેરહાજરીનો લાભ લઈ આંગણામાં દોડી આવેલા એક કૂતરા પર ઘેલાની નજર પડી. ઘેલાએ ઝડપથી ઉપાડીને જોડો માર્યો. ફેંકેલો જોડો કૂતરાને બરોબર માથામાં વાગ્યો. કૂતરું ચક્કર ખાઈ બરાડતું બહાર નાસી ગયું. શું છે પણ? ઘેલાએ પેલી સ્ત્રી તરફ જોતાં ગુસ્સો, કંટાળી અને પ્રેમની મિશ્ર લાગણીથી પૂછ્યું, અને જવાબની રાહ જોયા વગર, તારી એની એ જ વાત કહેતા પોતાનો પંજો પહોળો કરી એ ક્યાં પડશે, એ ક્યાં વાગશે એની દરકાર કર્યા વિના ઘેલાએ પેલી સ્ત્રીને છાતીથી ધક્કો મારી દરવાજા બહાર ફેંકી. પેલી પડી હતી ત્યાંથી ઉઠવા જાય તે પહેલાં ઘેલાએ જમણા પગની લાત એની તરફ ઉગામી. એ તોડાઈ રહેલા ઘાની નેમની અસર નીચે કૂતરું સિફતથી પોતાનું શરીર વણાંકી બાજુમાં ખસી જાય એમ એ સ્ત્રી દૂર ખસી ગઈ. તો જા, ચાલી જા, ઘેલાએ બૂમ મારી અને એ દોડતી બીજા ઝૂંપડામાં જતી રહી. ખભા પરથી સરી પડેલા કપડાને ફરી ખભે નાખતા મારી તરફ એક નજર ફેંકી ઘેલો બહાર જતો રહ્યો. આ વખતે હું એની નજરનો સંદેશ સમજી શક્યો. એમાં આરજુ અને ધમકી, બિરાદરી અને નફરત બધું હતું. એકલો પડતા મેં ખાટલા પર લંબાવ્યું. મારી લાગણીઓ પર એટલા બધા કારી ઘા પડ્યા હતા અને અત્યારે હું એવી અસહાય અને અપંગ પરિસ્થિતિમાં હતો કે મેં વધારે વિચારવાનું છોડી દીધું. બારીમાંથી આવતો તડકો ખાટલા પરથી પસાર થઈ ઉંબરો ઓળંગી આંગણામાં પ્રવેશ્યો હતો. ઘડીઓ ઉડવા લાગી. યાદ ન રહે અને ન કળાય એવી બેડોળ કલ્પનાની કરોડિયા ઝાડમાં મારું મન ફસાઈ પડ્યું. મારી ગૂંગળામણમાંથી છૂટા પડતા મેં જોયું તો સૂર્યના પ્રકાશને આવરી લેતી પેલી સ્ત્રી ઉંબરામાં મારી સામે ઊભી હતી. આ સ્ત્રી કે જેણે આટલા થોડા સમયમાં આવડું મોટું સ્થાન મારી કલ્પનામાં લીધું હતું એનું નામ પણ હું જાણતો ન હતો. મેં ઓચિંતાનું પૂછ્યું, તમારું નામ? મોંઘી, હું તમારા દોસ્તની ત્રીજી ઘરવાળી છું. મને થયું કે આટલું કહેતા થોડું હસી હોત તો ઠીક થાત. નિશ્ચેત સુંદરતમ શિલ્પ જેવી અમર સૌંદર્ય બની એ સ્થિર ઊભી રહી. એ હમણાં પોતાની અદા બદલશે અને હમણાં એ સૌંદર્ય વિલીન થઈ જશે એવી ભીતીથી મેં ભૂખી આંખે ઉતાવળે એની તરફ જોયા કર્યું. એણે પોતાની અદા અને મોઢાના ભાવ બદલ્યા વગર મને પૂછ્યું, તમે એમની સાથે જવાના છો ને? હા, મેં કહ્યું. તમે એમના દોસ્ત છો ને? હાસ્તો તો એમની સાથે હો ત્યાં સુધી એમની સંભાળ રાખજો. હું હસ્યો. બારીમાંથી આવતા પવન સાથે મારું હાસ્ય મોંઘી તરફ લહેરાયું. મારામાં ઘેલાની સંભાળ રાખવાની તાકાત ક્યાં હતી? મોંઘીએ આ વખતે કોઈ બીક વગર સ્ત્રીને સ્વાભાવિક એવી સુસ્ત અદાથી અમસ્તું જ પાછળ જોયું. તેલ નાખ્યા વગરના વાંકડિયા સોનેરી વાળની કપાળ પર ઢળી પડેલી એક લટને એણે આંગળીથી આઘી કરી. એના નયનોના આકાશ પર પાંપણોના અંધારા ઢળી પડ્યા. મોંઘીએ હોઠ બીડીને એક નિશ્વાસ છોડ્યો અને હળવે પગલે પાછી ફરી. મેં ઉંબરા આગળથી હળવે સાદે એને પુકારી, મોંઘી, મોંઘી બહેન. એ પાછી ન ફરી. મારાથી ન રહેવાયું એટલે હું એની પાછળ ગયો. આંગણાના મધ્યમાં હું એની સામે જઈને ઊભો અને પૂછવાની ખાતર પૂછ્યું, તમારે કંઈ બાળબચ્ચા છે? મોંઘીએ ના કહી અને અષાઢના મેઘ સામે મોર જુએ એમ માથું ઊંચું કરી એણે મારી સામે જોયું, જોયા કર્યું. પણ મોંઘીના નયનોની મૂક ભાષા હું ન સમજ્યો. આ રણના કાંઠાના વિસ્તારમાં આગળ પણ હું એકવાર ફર્યો છું. ચોમાસામાં હોંશભેર વહેતા પાણીના ધોધ રણના વિશાળ મેદાનોમાં ગુંગળાઈ જઈ મૃત્યુ પામતા મેં જોયા છે. આ સુંદર સ્ત્રીનું જીવન પણ કોઈ ન સમજાય એવા માનસિક વેપારોના રણમાં વહી જઈ નિરર્થક વેડફાઈ જતું હોય એવો મને તે વખતે ભાસ થયો. પાછળના બાવળના ઝાડ પર કાગડાઓનો કકડાટ શરૂ થયો. આજુબાજુના બીજા બાવળો પરથી હોલાઓ, ચકલીઓ, બુલબુલો ઉડી ઉડીને ભાગવા લાગ્યા. નીચું માથું કરી મોંઘી પાછી ફરી અને શિથિલ ગતિએ ઝૂંપડાના અંધારામાં દ્રશ્ય થઈ. ચાંપાનો દરવાજો જોરથી અફડાઈ ખુલ્લો થયો. પહેલાં ઘેલો અને પછી ઊંટ આંગણામાં દાખલ થયા. ઘેલાના હાથ તેલથી ભીંજાયેલા હતા. એણે પોતાના ઝૂંપડામાં જઈ ઊંટનો બધો સામાન બહાર આંગણામાં લાવી મૂક્યો અને મોંઘીના ઝૂંપડા તરફ જોતા એણે બૂમ મારી, એ કેટલી વાર છે! પહોળા મોઢાનું દૂધથી ભરેલું એક માટીનું હાંડલું બે હાથથી પકડીને મોંઘી ઝૂંપડા બહાર આવી. ઊંટના મોઢા આગળ મોંઘીએ પેલું હાંડલું મૂક્યું અને ઊંટ દૂધ પીતું રહ્યું ત્યાં સુધીમાં એ બીજું મોટું ટોપિયું લાવી. ઘીમાં ભૂસેલા ગોળના ગાંગડા મોંઘી પોતાના હાથથી ઊંટને ખવડાવવા લાગી. ઘેલો મારો હાથ પકડીને મને રસોડામાં લઈ ગયો. ત્યાં બે થાળીઓમાં જમણ પીરસાઈને તૈયાર પડ્યું હતું. મને ત્યારે ખાતરી થઈ કે આ ઝૂંપડામાંનું દરેક કાર્ય ક્રમાનુસાર વ્યવસ્થાબદ્ધ સમય અને શક્તિની ચીવટભરી મર્યાદા જાળવતું બનતું હોય છે. ઘેલાનું ચિત્ત જમવામાં નહીં પણ જમણની ક્રિયા પૂરી કરવામાં હતું. એવી જ રીતે મોંઘેનું ચિત્ત રસોડામાં જમતી વ્યક્તિઓ અને ઊંટને ખવડાવવાની ક્રિયા એકી સાથે પૂરી થાય એ નિયમક જાળવવામાં હતું. ઘેલો અને મોંઘી એવા કોઈ મહત્વના કાર્યની તૈયારીમાં પડ્યા હતા કે મારા અસ્તિત્વની નોંધ લેવાની કોઈને જરૂર જણાતી નહોતી. હું અને ઘેલો રસોડામાંથી બહાર નીકળ્યા કે તરત જ બંને હાથ હાંડલું અને ટોપિયું ઊંચકી મોંઘી દૂર ખસી ગઈ. ઘેલાએ ઉતાવળે ઊંટની પીઠ પર કાઠો ગોઠવી એને લાત મારી ઊભો કર્યો. તંગના છેડા ઊંટના પેટ નીચેથી લઈ મોંઘીએ બીજી બાજુ ઘેલાના હાથમાં આપ્યા. થોડી વારમાં તો એ બે જણાએ ઊંટને સજ્જ કરી લીધો. અમે બંને મારા ઝૂંપડામાં પાછા ફર્યા અને ખાટલા પર આડા થઈને પડ્યા. બીડી ફૂંકતા ઘેલાની નજર છત તરફ ચડતા ધુમાડાના ગોટાઓ પર સવાર બની વ્યવસાયહીન બની ગયેલી દેખાઈ, પણ એના ચહેરા પરની વધારે સખત બનતી રેખાઓ એના મનમાં ચાલી રહેલી ગળમથલનો પુરાવો આપતી હતી. મેલી નિસ્તેજ સંધ્યા પર અંધારાના આક્રમણ શરૂ થયા ત્યારે ઘેલાએ ખાટલા પરથી ઉતરી એક ઝીણા કપડાની પીછોડી પોતાની કમર પર કસીને બાંધી, માથા પર પાઘડીને સરખી બેસાડી, દાઢીના વાળ બુકાનીમાં ભેગા કરી પાઘડી પર એના બંને છેડા બાંધ્યા. ચાલ ઊઠ, એણે મને કહ્યું. ઊંટના વાળેલા ઘૂંટણ પર દોરી બાંધી એણે મને કાંઠાની પાછળની બેઠકમાં બેસાડ્યો. હજી સંધ્યાના રહ્યા સયા તેજ ચારે તરફ સુસ્તીભરી લટાર મારી રહ્યા હતા. ઘેલાએ ચો તરફ નજર ફેરવી. મોંઘી હળવે પગલે ઊંટની નજીક આવી. એણે ઘેલાને ખભે બંદૂક ભેરવી અને છેડાથી પકડીને કટારી એના હાથમાં આપી. ઘેલાએ ફરી પોતાની નજર ચારે દિશામાં ફેરવી. મોંઘીએ પણ ઘેલાની નજરની પાછળ પાછળ પોતાની નજર ફેરવી. પાછળના બાવળ પર ચકલીઓનું ટોળું સંધ્યાનું છેલ્લું ગીત ગાઈ રહ્યું હતું. રસોડા પરથી કોઈ એક પક્ષી વિચિત્ર અવાજ કરતું મારા ઝૂંપડા તરફ ઉડી ગયું. ઉપર બાંધેલી દોરીને ખેંચીને છૂટી કરી ઊંટ સફાળો ઊભો થઈ ગયો, ઝાંપા બહાર ભાગ્યો. મોંઘીનો બેબાકડો ચહેરો મને ક્ષણભર જ દેખાયો. અંધારા આભમાના શુક્ર જેવી ચમકતી એની આંખોની આરજુએ મને લાગણીવશ બનાવી દીધો. ઘડીવારમાં ઊંટ એ ગામનું ભાગોળ છોડી વંટોળિયાની જેમ મેદાનમાં દોડવા લાગ્યું. ચારે તરફથી અંધારા વીંટળાઈ વળ્યા હતા. ખાડા ટેકરા વિનાના ખુલ્લા મેદાનો પર વૈશાખના વાયરા વાઈ રહ્યા હતા. તાલબદ્ધ એક ગતિએ દોડીએ જતા ઊંટ પર સવારી કરતાં હું વિચારોના વવણમાં અટવાઈ પડ્યો. મેં સ્થળ અને સમયનું ભાન ગુમાવ્યું. પ્રાણજીવન, ઘેલાએ મને કહ્યું, આવી અંધારી રાત અમે કે જેમણે અહીં જિંદગી વિતાવી છે એમને માટે પણ રસ્તો શોધવો લગભગ અશક્ય છે, પણ આ ઊંટ એવું કેળવાયેલું છે કે એ મારા ઘરમાંથી નીકળ્યું એટલે પોતાની મેળે મને એક ડુંગરની ધાર આગળની નદીમાં લઈ જશે અને ત્યાંથી હું ફાવે ત્યાં દોરી જઈશ, સમજ્યો? મેં ચૂપચાપ સાંભળ્યા કર્યું એટલે ઘેલાએ રાડ પાડીને મને પૂછ્યું, સાંભળે છે કે? હા, મેં કહ્યું. તો હું વાત કરું ત્યારે હોંકારો આપતો જજે, જેથી મને ખબર પડે કે તું પાછળ બેઠો છે. હું ફરી ચૂપ રહ્યો ત્યારે ઘેલાઈ ફરી બૂમ મારી. અરે હા તો કહે ભલા માણસ. હા હા, મેં કહ્યું. એમાં ચીડાવવાની જરૂર નથી. ઊંટ પર સવારી કરતા હોઈએ ત્યારે વાતો કરવાની આ રીત છે, સમજો. હા, આ ઊંટ 6 મહિનાનું બચ્ચું હતું ત્યારે, ઘેલાએ બોલવું શરૂ કર્યું, મેં એને કેળવ્યું હતું. કેળવવાની રીત એવી છે કે 2 દિવસ ઊંટને ખોરાક પાણી વગર રાખી, 3જે દિવસે એના 4 પગ બાંધી એને ચૈત્ર વૈશાખના ધોમ ધકતા બપોરે મેદાનમાં ફેંકી દેવાય છે અને એમ બીજા 3 દિવસ એ ખોરાક અને પાણી વગર વિતાવે છે. એમાંથી એ જીવતું ઉઠે તો એને ઘીમાં ઘૂંટેલું સિંદૂર પાવામાં આવે છે. પછી 2 કલાકે એને ઘી, ગોળ અને દૂધ પાવામાં આવે છે. એને પાયેલું સિંદૂર એ પચાવી જાય તો છેવટે એને ગામમાં લાવી એની માવજત થાય છે. સિંદૂર પાયેલા ઊંટનો અવાજ બેસી જાય છે અને એ બરાડી શકતું નથી. આવું ઊંટ ધાડી ઊંટ કહેવાય છે, એટલે કે ધાડ પાડવામાં આવા ઊંટનો ઉપયોગ કરાય છે. તો મેં ઓચિંતાનું ઘેલાને પૂછ્યું, આપણે ક્યાં જઈએ છીએ? જહાનમમાં, ઘેલાએ બૂમ પાડી. એકવાર તો તને કહ્યું, હજી તારી પૂછપૂછ બંધ થઈ નથી, પણ તું મને ધાડ પાડવાના કામમાં તારી સાથે સામેલ કરવા માગતો હો તો મારે નથી આવવું. મને અહીં જ ઉતારી દે ઘેલા, હું ગમે ત્યાં રાત ગાળીશ અને દિવસ ઉગતા ફાવે ત્યાં જતો રહીશ. બાયલો, ઘેલાનો અવાજ તીખો અને એનો શબ્દ સ્પષ્ટ, નિર્ભેળ, ઘૃણા અને તિરસ્કાર ભર્યો હતો. ઊંટ એક ગતિએ દોડીએ જતું હતું. એના પગ નીચે ધરતી પ્રયાણ કરી રહી હતી. આંગળીથી અડવાનું મન થાય એવા ઘટ્ટ અને નક્કર અંધારા અમને ચોતરફથી ઘેરી વળ્યા હતા. એક ધારા દોડીએ જતા ઊંટની ગતિ સિવાય સૃષ્ટિની બીજી કોઈ ક્રિયા અનુભવાતી નહોતી. અંત વિનાની ધરતી પર પાથર્યા પડ્યા આ મેદાનો પર આ દિવસોમાં પવન બેફામ થઈ ઘૂમ્યા કરતો. ધસ્યા આવતા પવનના ઝાપટાનો પહેલાં હુંકાર સંભળાતો અને પછી ધૂળ ઉડતી. એના ઓચિંતા હુમલાની અસર નીચે હું મારા અંગો સંકેલી રક્ષણ મેળવી લેતો. હું અતિશય ખિન્ન બની ગયો. કોઈની તાકતના જુલમ નીચે મેં આટલું નિરાધારપણું કોઈ દહાડો અનુભવ્યું નહોતું. ઘેલા, મેં પૂછ્યું, તારો આ જ ધંધો છે? મારા બાપ દાદાનો વારસામાં મળેલો આ ધંધો છે. અમારી આખી જાતનો, આ પ્રદેશનો એ જ ધંધો છે. આટલું બોલી ઘેલો થોડી વાર ચૂપ રહ્યો અને ફરી બોલ્યો, હું ઘણો નાનો હતો, મૂછનો દોરો હજી ફૂટ્યો નહોતો, ત્યારે મારા મામાએ ધાડ પાડવા જતાં મને સાથે લીધો હતો. તે પ્રસંગના આનંદ અને ઉત્સાહનું મને સ્વપ્નું આવે છે. એ રાત મને મીઠી લાગે છે. મોટા થઈ મેં અનેક નાની મોટી ધાડો પાડી. બીકને હું ઓળખતો નથી, મોતના હું સોદા કરું છું અને તારી જેમ કોઈને આજીજી કરતો નથી. એકવાર 1.5 વર્ષની જેલ પણ હું ભોગવી આવ્યો છું, પણ ત્યારબાદ મેં મારા ધંધામાં એવી કુન્હે મેળવી છે, ગણતરી, ચીવટ અને એટલી સફાઈથી હું મારું કામ કરું છું કે મારું પગેરું એ કોઈને મળતું નથી. ઘેલા, મેં પાછળથી એનો ખભો પકડતા કહ્યું, આ પાપ છે, મને આ પાપમાં ભાગીદાર ન બનાવ, મને ઉતારી દે ઘેલા, મને છૂટો મેલી દે. ઘેલાએ પાછું ફર્યા વગર પોતાનો ડાબો હાથ પાછળ લાવી મારું કાંડું પકડી મને જોરથી આગળ ખેંચ્યો. બહુ મુશ્કેલીથી હું મારા પગ પેંગડામાં ટેકવી મારું સમતોલપણું જાળવી શક્યો. આટલી વાર લાગશે જો, ઘેલો ઉશ્કેરાઈને 2 દાંત વચ્ચેથી બોલ્યો, અને પડીશ તો એકે હાડકું સાજું નહીં રહે, ના મર્દ. એણે મારું કાંડું જતું કર્યું. મેં તરત જ પાછા હટી કાંઠાના પાછલા ભાગનો ટેકો લઈ લીધો. મારા ગાત્રોને ઢીલા કરી મેં સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો. મારા શરીરે હવે કડતર થવાની શરૂઆત થઈ હતી. મને સામે ડુંગરાની ધાર સ્પષ્ટ દેખાઈ. નદી પસાર કરી એ ટેકરીની તળેટીમાં ઝીણા બળતા દીવાઓ મેં જોયા. અમે એ પણ પસાર કરી આગળ વધ્યા. એક મોટો ઢોળાવ ઉતરતા ઊંટની ગતિ ધીમી પડી. સામેના ખૂણામાંથી દોડી આવતા 3-4 શિયાળવા જારના જૂથમાં લપાઈ જતાં મેં અંધારામાં પણ જોઈ લીધા. અમે ડુંગરાની ધાર ઉતરી ફરી પાછા મેદાનોમાં દાખલ થયા. ફરી એ જ ઊંટની એક ધારી ગતિ, એ જ અંધારા, એ જ જીવંત ચૂપકી ભર્યું તારલે મઢ્યું આભ, મારા વિચારોની એવી એ જ કરોડિયા ઝાડ. અમે 2-3 ગામ વટાવ્યા. મારા તપ્ત ગાત્રો પર ભીની હવા વહેવા લાગી. એક આંબલી અને વડ પાસેથી પસાર થતાં મેં દૂર વાડીઓના વૃક્ષો ઝૂલતા જોયા. હવે, ગેલો લાંબા સમય પછી બોલ્યો, જ્યાં પહોંચશું ત્યાં ઉતરવું છે. તારે ફક્ત મારી સાથે જ આવવાનું છે. મને મદદ પણ કરવાની નથી. હું કહું એ ઉપરાંત કંઈ આડું અવડું કીધું છે તો યાદ રાખજે, તારી હયાતી નહીં હોય. હું ચૂપ રહ્યો. ઊંટ હવે દોડતું નહોતું, ચાલતું હતું. ગામની એકદમ નજીક આવ્યાના મને ઘણા ચિહ્નો દેખાયા. આ ધંધાની, ગેલાએ હળવેથી મને કહ્યું, પ્રાણજીવન મને બહુ ફાવટ છે. દુનિયામાં બીજાના ધંધા ચાલે છે તેમ ધંધોય ચાલ્યા કરે છે. વેપાર કરતો સદ્ધર આસામીએ કોઈવાર ઉઠી જાય છે તેમ અમે પણ કોઈવાર પકડાઈને જેલમાં જઈએ છીએ. બધા ધંધાને વારા ઢારા તેમ અમારા ધંધાને પણ વારા ઢારા આવે છે, સમજ્યો. મને એકવાર ફરી એમ થયું કે હું ગેલાને કહું કે મારે કોઈ ધંધો કરવો નહોતો. હું ફરી એકવાર એને સમજાવું કે હું તો માત્ર ધરતી ઢૂંઢવા નીકળ્યો હતો. જેને કોઈ ધંધા સાથે નિસ્બત ન હોય એવો હું એક માત્ર વટેમાર્ગુ હતો. આવી રીતે ભટકતા ભટકતા મારા ગાત્રોએ એક દહાડો માટીમાં મળી જવાનું હતું. પણ ઘેલાને આવું કહીને શો ફાયદો? અસ્વસ્થ બની ગયેલા મારા મન પર જુલમ ગુજારી મેં એને છાનું રાખ્યું. જમણી તરફ મસ્જિદના મિનારા જેવું કંઈક દેખાયું. એ તરફ ઘેલો ઊંટને દોરી ગયો. મને ભાન થયું કે મસ્જિદના જૂના ખંડિયેરમાં પેસ્તી કેળીનો પણ ઘેલો માહિતગાર હતો. ઊંટને બેસાડી ઘેલાએ મને જરા દૂર ઊભા રહેવા જણાવ્યું. બાજુની વાડીની વાડમાંથી એણે પોતાની ડાંગ વતી થોડા ઝાંખરા છૂટા પાડ્યા અને ઊંટને આડે દઈ દીધા. એણે મને પોતાની પાછળ આવવા જણાવ્યું. મારા સાથળના સ્નાયુઓમાં કડતર થતી હતી તોય હું ઘેલા પાછળ ચાલ્યો. 1-2 સ્થળે અમારી પાછળ કૂતરામ ભસ્યા તેની દરકાર કર્યા વગર અમે ગામમાં પેઠા. 2-3 શેરીઓ વટાવી અમે એક સુઘડ મકાન આગળ આવી ઊભા. ઘેલાએ મને ઇશારત કરી એટલે હું એની પાછળ જઈને ઊભો. ઘેલાએ ડેલીનું કમાડ ખખડાવી બૂમ મારી, દાજી શેઠ, ઓ દાજી શેઠ. આટલી મોડી રાતે પણ જાણે કોઈના બોલાવવાની રાહ જોઈ બેઠા હોય તેમ દાજી શેઠે તરત જ જવાબ આપ્યો, કોણ છે? એ તો હું, વાલો કોળી. શું છે? શેઠ, ગુવારની લોરી નદીની રેતીમાં ખૂંચી ગઈ છે. લોરીના ડ્રાઈવરે મને તમારી પાસે મોકલ્યો છે અને કહાવ્યું છે કે લોરીમાં તમારી 2 ખાંડની ગુણીઓ છે તે સવાર પહેલા ઉપડાવી લેજો. એમ? શેઠ અંદરથી બોલ્યા, તું જઈશ વાલા, હમણાં જ. હા, પણ ગાડું? મને ત્યારે ખબર પડી કે ઘેલો પોતાનો અવાજ બદલાવીને આમ સિફતથી બોલી શકે છે. વાડામાં છે, ઊભો રહે, ચાવી આપું. ઘેલાએ મારો હાથ ખેંચી પોતાની વિશાળ પીઠ પાછળ મને સંતાડ્યો. અંદરથી સાંકળ ખુલવાનો અને તાળી ખસવાનો અવાજ આવ્યો. કમાડ થોડાક જ ખુલ્યા ત્યાં ઘેલાએ ઝડપથી પોતાના બંને હાથ અંદર ઘાલી દાજી શેઠનું ગળું પકડી લીધું. હું સૂચના પ્રમાણે એની પાછળ સરી આવી ડેલીમાં દાખલ થઈ ગયો. ઘેલાએ મારી તરફ આંખ ફેરવી. મને હવે અજાયબી થાય છે કે આ ધાડપાડુની આંખની ભાષા હું કેવી રીતે સમજ્યો. મેં ઉતાવળે પણ ઓછો અવાજ થાય તેમ ડેલી બંધ કરી અંદરથી સાંકળ દીધી. બાજુના ઘાસલેટના કોળિયાના અજવાળામાં મેં ઘેલાને દાજી શેઠનું ગળું જતું કરી પોતાની બંદૂકની નળી એની છાતીએ અડાડતો જોયો. આ ઓચિંતા હુમલાથી દાજી શેઠ હેપતાઈ ગયા હતા. મદદ માટે બૂમ મારવાનું તો બાજુએ રહ્યું, પણ શ્વાસ પણ એ સંભાળીને લેવા લાગ્યા. લગભગ મુંડાવેલા માથા પર એમની ચોટલી દયામણી બની ધ્રુજી રહી હતી. મોટું, પહોળું, સ્થૂળ અને બેડોળ ચરબીના ફુગાવા જેવું એમનું શરીર, નાના અને ઝીણા હાથ અને પગ, દાજી શેઠનું આવું ચિત્ર દયા અને ઘૃણા ઉપજાવે એવું હતું. બંદૂકની નળીએથી ધકેલી ઘેલો શેઠને ઓસરીમાં લઈ ગયો. ઘાસલેટનું કોડિયું ઉપાડી હું એની પાછળ ચાલ્યો. ઓસરીમાના ઝૂલા પર શેઠને બેસાડી ઘેલાએ ટૂંકમાં કહ્યું, જીવતા રહેવું હોય તો જે હોય તે કાઢી આપો. પણ દાજી શેઠ નિર્જીવ રમકડાની જેમ આંખો પટપટાવતા બેસી રહ્યા ત્યારે ઘેલાએ શેઠનો કાન પકડીને તમાચો ઠોકી કાઢ્યો. બહેરો છે કંઈ? તારા ગગાના વિવાહમાં નથી આવ્યો? શેઠના ગળામાંથી ન સમજાય એવો અવાજ નીકળવાની તૈયારીમાં હતો ત્યાં ઘેલાએ ફરી શેઠનું ગળું પકડી લીધું. તિજોરી ખોલો. ઘેલાએ શેઠને ગળચી પકડીને ઊભા કર્યા. તિજોરી તરફ જતાં શેઠનો પગ કોઈ સૂતેલી વ્યક્તિ પર પડ્યો તે સફાળી જાગી જઈ અમને ત્રણેને જોઈ રાડ પાડવા જતી હતી ત્યાં ઘેલાએ તેના વાંસામાં લાત મારી. એ ઉલડીને બાજુના બિછાનામાં પડી. મેં ઘાસલેટનું કોડિયું ઊંચું કર્યું. શેઠે શેઠાણીના તકિયા નીચેથી ચાવીનો જૂડો સેરવ્યો. હાય હાય, લાત ખાઈ જાગી ઉઠેલા શેઠાણી બોલી ઉઠ્યા. ઘેલાએ કૂદકો મારી શેઠાણીના વાળ પકડીને ખેંચ્યા. ચૂપ, ખબરદાર, એક શબ્દ બોલી છે તો. અને તું? ઘેલાએ શેઠને કહ્યું, શું તમાશો જોઈ રહ્યા છો? ઉતાવળે તિજોરી ખોલ, નહીં તો એક ઘડીમાં ન બનવાનું બની જશે, સમજો. તિજોરી ખોલી માહિતી શેઠ નોટોના બંડલ કાઢી રહ્યા હતા એ જોઈ શેઠાણીથી બોલ્યા વિના રહેવાયું નહીં. અરે, આવું તે હોય કંઈ? આટલો જુલમ હોય? જુલમની સગી, કહેતા ઘેલાએ શેઠાણીના વાળ ખેંચી ઊંચકી લીધી. વોય માં, શેઠાણી બૂમ મારવા જતા હતા ત્યાં ઘેલાએ પોતાનો લોખંડી પંજો એના મોઢા આડે ધરી એની બૂમ રૂંધી નાખી. આટલા અવાજથી ઉપરના મેળા પર કોઈ જાગી ગયું હશે તે દાદર ઉતરવા લાગ્યું. ઘાસલેટના કોળિયાને જમીન પર રેવા દઈ હું એ તરફ ફર્યો અને દાદર ઉતરનાર વ્યક્તિ ભીંત આગળથી અમારા તરફ ફરી ત્યાં મેં એને ગળચીથી પકડી. મને હજી સમજાતું નથી કે હવે સ્વપ્ને પણ આવું કૃત્ય કર્યાનો મને ધોખો થાય તે કૃત્ય મેં ત્યારે કેમ કર્યું હશે. અને કોઈને પકડવાની મારામાં ફાવટ નહોતી, છતાં એ વ્યક્તિ મારા હાથમાંથી છટકી તો ન શકી, પણ ઝીણી ચીસ પાડતી હું એને અટકાવી ન શક્યો. એ અરસામાં ઘેલાએ કૂદી આવીને એક હાથે નાક અને મોઢું દબાવતા બીજા હાથે એને ઊંચકી શેઠાણીની બાજુમાં બેસાડી દીધી. એ દાજી શેઠની જુવાન દીકરી હતી. જુવાન, ભરાવદાર, ઠસ્સાદાર અને સુંદર એના મોટા બહાર પડતા હોઠથી એ વધારે શોભતી હતી. કેટલી વાર પણ ઘેલાએ શેઠની પીઠમાં બંદૂકનો ગોદો માર્યો ત્યારે શેઠ ચમકીને કૂદકો મારી ગયા. બસ, ઘેલાએ કહ્યું, આટલું જ છે? અને સોનાના દાગીના? મુંબઈ સેફ ડિપોઝિટમાં છે. અને બીજા પૈસા? બેંકમાં છે. મર મર તું તો, કહેતા ઘેલાએ શેઠના માથાની ઝીણી ચોટલી પર ધબ્બો ફટકાર્યો. આ આટલા માટે જોખમ મેં ખેડ્યું હશે? સુવર સાલા, જેને હમણાં જ શેઠાણીની બાજુમાં બેસાડી હતી તે શેઠની દીકરી ઝડપથી ઊભી થઈ ગઈ. વિના કારણ શું કામ મારે છે? એના મોઢા પર ભય વિનાનો રોષ હતો. એ થોડી મિનિટોમાં જ આખા પ્રસંગને સમજી જવા પામી હતી. એ હાથની મુઠ્ઠીઓ વાળતી, ટટ્ટાર થતી, નિર્ભયે અમારા સામું જોઈ રહી. એક તો હાથોહાથ જે છે તે તમને આપીએ છીએ, છતાં મારપીટ કરી અમારી ઠેકડી ઉડાવે છે? એટલી માણસાઈ તારામાં બાકી નથી રહી? મને અત્યારે એ હકીકત ખૂંચવા લાગી કે ખરેખર તો હું આ પરક્રમમાં ભાગ લેવા નહોતો આવ્યો. હું પરાણે ઢસડાઈ આવ્યો હતો. મારે જોખમ ખેડીને પણ આવા અપકૃત્યથી અલગ રહેવું જોઈએ, તોય હું એમાં ભાગ લઈ રહ્યો હતો. મેં જોયું તો ઘેલાના હોઠ અસ્વસ્થ ધ્રુજી રહ્યા હતા. આ ઢીલ એનાથી સહેવાતી નહોતી. અધિરાઈની હદ ઓળંગાતી હોય તેમ એના હાથની આંગળીઓ ઉતાવળી ઉતાવળી ઊંચી નીચી થઈ રહી હતી. ઘેલાએ દાજી શેઠનો ખભો પકડી દાંત ભીસીને કહ્યું, કહી દે આપ બંનેને કે અંગ પર જે કંઈ પહેર્યું હોય તે બધું ઉતારી આપ. શેઠે એ બંને તરફ પોતાની નજર ફેરવી ઘેલાના શબ્દો તરફ એમનું લક્ષ્ય ખેંચ્યું એટલે શેઠાણીએ ગળામાંની સેર, કાનની બૂટીઓ અને હાથ પરની સોનાની બંગડીઓ ઉતારી ઘેલાએ પાથરેલી પિછોડીમાં ફેંક્યા. પણ શેઠની દીકરીએ કાન અને ગળામાંથી ઉતારી આપ્યા પછી હાથ પરના ચૂડેલા ઉતારી આપવાની ના પાડી. ત્યારે અસ્વસ્થ ઊંચી નીચે થયા કરતી ઘેલાના હાથની આંગળીઓ ઝડપથી મુઠ્ઠીમાં બીડાઈ ગઈ અને નાકની બાજુમાં ઉતરી પડતી રેખાઓ વધારે સખ્ત બની એના હોઠના છેડા સાથે ભળી ગઈ. ખેરાત કરે છે તું એમ સમજે છે? ઘેલાના દબાયેલા અવાજમાં ગુસ્સાનો ભારો ભાર કંપ હતો. હું ચૂડલા નહીં આપું, એ મારા સૌભાગ્યનું ચિહ્ન છે. હું એ નહીં ઉતારું, એની બહુ કિંમત નથી. પણ કહેતી એ અવાજ ન થાય એમ રડી પડી. મને એ વખતે લાગ્યું કે મારા ચૂપ રહેવાની હવે હદ ઓળંગાતી હતી. હું ઘેલાને રોકવાનો વિચાર કરું તે પહેલાં ઘેલાએ દોડી જઈ ઘૂંટણ વચ્ચેથી પેલીનો હાથ ખેંચી લાંબો કરી ચૂડલા ઉતારવા માંડ્યા. છોકરી બીજા હાથથી ઘેલાના કાંડાને વળગી રડતી રડતી બોલી, નહીં આપું, નહીં આપું, જા. કોઈની પણ લાગણીઓ છંછેડાય અને બુદ્ધિ બહેર મારી જાય એવો બનાવ નજર સામે બની રહ્યો હતો. છતાં દાજી શેઠના આવડા મોટા સ્થૂળ શરીરમાં ક્યાંય કશું હાલ્યા ચાલ્યાનું ચિહ્ન દેખાયું નહીં. એક મૂઢ પ્રેક્ષકની જેમ આ પ્રસંગને એ ખીલતો જોઈ રહ્યા. તને પગે લાગુ ભાઈ, એને છોડી દે, કહેતા હાથ ઊંચા કરી માથું હલાવી મોઢું દયામણું કરી શેઠાણી કરગરવા લાગ્યા. ખભેથી ધક્કો મારી ઘેલાએ છોકરીને બિછાના પર ચત્તી પાડી, નહીં 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 ના તરફડિયા મારતા પણ એણે ઘેલાનું કાંડું છોડ્યું નહીં. રાંડ ખોલકી, કહેતા ઘેલાએ પોતાનો બીજો હાથ ઊંચક્યો ત્યારે મારા આખા શરીરમાં કંપ વ્યાપી ગયો. ઘેલાના શરીરના બધા સ્નાયુઓ તંગ બની જઈ પોતાની સમગ્ર તાકાત કેન્દ્રિત કરવા તૈયાર થયા હોય એવું મને જણાયું. એનું પરિણામ ભયંકર આવવાનું હતું એ ખ્યાલથી એકવાર તો હું બીને પાછળ રહ્યો. પણ પછી આ પરિસ્થિતિને કેવી રીતે પલટો આપવો એનો હજી તો હું વિચાર કરું છું એટલી વારમાં મેં ઘેલાના હાથની ગતિ અટકી જતી જોઈ. ગુસ્સામાં બહાર આવેલું એનું નીચલું જડબું ઓચિંતાનું પાછળ હટી ગયું. કપાળ પરની નસો ઓચિંતાની લોહી ભરાઈ આવતાં ઉપસી આવી. ચહેરા પરની સખ્ત રેખાઓ અદૃશ્ય થઈ અને એની આંખોના ડોળા બહાર ધસી આવ્યા. એ જ ઘડીએ પેલી છોકરીના ગળા પરથી ઘેલાના હાથની પકડ છૂટી ગઈ. એ હાથ પેલીના ખભા પરથી સરતો છાતીને અડતો હેઠે પડ્યો ત્યારે નીચે નમેલા ઘેલાને મહામહેનતે ટટ્ટાર થતો જોયો. મને ત્યારે થયું કે કંઈક ન બનવાનું બન્યું હતું અને મેં ઘેલાના પગ ધ્રુજતા જોયા ત્યારે મને ખરેખર બીક લાગી. અમારી બધાની નજર ઘેલા પર ચોંટી ગઈ. મૂઢ જેવા શેઠ, બીકથી બિહામણા દેખાતા શેઠાણી, પીછાના પર ચત્તીપાટ પડેલી બેબાકડી બની ગયેલી શેઠની દીકરી અને હાથમાં ઘાસલેટનું કોળિયું લઈ ઊભેલો હું, અમે બધા ઘેલાને જોઈ રહ્યા. એક હાથ ઊંચો કરી એક પગ પાછળ લઈ જઈ બીજા પગને જોરથી ઢસડતા પાછળ હટી ઘેલો ઝુલાઈ પર ફસડાઈ પડ્યો. હું એની પાસે દોડી ગયો. એને ખભે હાથ મૂકી કોળિયું એના મોઢા આગળ ધરી મેં જોયું તો એના મોઢાને ડાબે ખૂણેથી ફીણ નીકળી રહ્યા હતા. શું થયું? મેં પૂછ્યું. ઘેલાએ લોહી નીતરતી આંખોએ ફક્ત મારી સામે જોયા કર્યું અને ડોકું ધૂણાવ્યું. મેં એનો ડાબો હાથ ઊંચક્યો અને જતો કર્યો તો એ નિષ્પ્રાણ એના ખોળામાં પડી ગયો. હું તરત જ કળી ગયો કે ઘેલાને પક્ષઘાતનો હુમલો થયો હતો. શેઠાણીને કશુંક અવનવું બન્યાની ગંધ આવી ગઈ હતી. મેં ઘેલાના ગવા પરથી બંદૂક ઉતારી મારા હાથમાં લીધી શેઠાણીને ચૂપ રહેવાની ઇશારત કરી. હવે તું છાની રહે તો એક વાત કરું, મેં શેઠની દીકરીને સંબોધીને કહ્યું. ત્યારે તે બિછાનામાં બેઠી થઈ અને એણે મારી સામે જોયું. કેવા સુંદર હોઠ અને કેવા ધ્રુજી રહ્યા હતા. શેઠને ઇશારત કરી મેં આગળ બોલાવ્યા અને એ ત્રણે તરફ બંદૂક તાકી મેં કહ્યું, આને ટેકો આપીને ઊભો કરો. હે, શેઠની દીકરીથી બોલાઈ જવાયું, શું થયું એને? મેં ઘેલા તરફ જોયું. એક ઘડી પહેલાં કે આ આખા પ્રસંગને પોતાના પંજામાં રમાડતો હતો તેને, આ રણના સિંહને બીજી ઘડીએ આમ અપંગ બની ઝૂલા પર બેસી રહેલો જોઈ મને દુઃખ થયું. શેઠાણીએ ખંધાઈથી અને એમની દીકરીએ નિર્દોષ કુતૂહલથી ઘેલા તરફ જોયું. જ્યારે શેઠની નજરમાં હજી એ મૂઢતા સિવાય બીજો કશો ભાવ દેખાતો ન હતો. જે થયું હોય તે, મેં કહ્યું, આને ટેકો આપી કંઈ પણ અવાજ કર્યા વગર કોઈને ખબર ન પડે તેમ આને ગામ બહાર પહોંચાડો, નહીં તો યાદ રાખજો. આ કહેતાં મેં બંદૂક કરી એમને બતાવી. શેઠાણી ઉઠ્યા. શેઠે ઘેલાની ડાબી બગલમાં પોતાનો ખભો ભેરવી એનો હાથ પોતાની ડોક પર લીધો. શેઠાણીએ અને એમની દીકરીએ એને કમરમાંથી ટેકો આપી અને દરવાજા તરફ દોરવા લાગ્યા. ત્યારે શેઠની દીકરીની નજર પેલી પોટલી તરફ ફરી, મારી નજર પણ એ તરફ ફરતાં અમે બંનેએ એકબીજા સામે જોયું. મેં પહેલી જ વાર શેઠની મૂઢ આંખોમાં અર્થ પ્રગટતો જોયો. શેઠાણી ઝડપથી શેઠની નજર પર પોતાની નજર ફેરવી નીચું જોઈ ગયા. શેઠ અને શેઠાણી ઘેલાને મદદ કરી બહાર કાઢવામાં આટલો બધો ઉત્સાહ દાખવતા હતા તેનું કારણ હું પામી ગયો. મેં ધીરે રહીને દાગીના અને નોટાના બંડલવાળી પોટલી ઉપાડી. તરત જ મારી પાછળ શેઠ અને શેઠાણીની કરગરતી નજર દોડી આવી. શેઠાણીના હાથ ઢીલા પડ્યા અને શેઠના ખભા પરથી સરી જઈ ઘેલો પડી જવાની તૈયારીમાં હતો તેને શેઠની દીકરીએ છાતીમાંથી જોરથી પકડીને ટેકવી રાખ્યો. એ જ સ્થિતિમાં જાણે થીજી ગયા હોય એમ ચારે જણ મારી તરફ ઉત્સુક નજરે જોઈ રહ્યા હતા. આવી અનંત ધરતી અને એની રંગબેરંગી મિજાજથી ભરપૂર વિશાળતા માનવીને વસવા અને પર્યટન કરવા મળી છે તોય એનું મન કેટલું ટૂંકું અને એની સંસ્કારની સંપત્તિ કેટલી અલ્પ છે એ ખ્યાલે મને માનવજાત તરફ ધિક્કાર છૂટ્યો. પેલી પોટલીને મારા બંને હાથોમાં મેં જરાવાર રમાડી. મારા હાથમાં રમતી એ પોટલી જોઈ સામે ઉભેલી ચાર વ્યક્તિઓની લાગણીઓ પર ઉઝરડા પડતા દેખાયા. મેં તિરસ્કારથી એ પોટલી સામેના ઓરડાના અંધારામાં ફેંકી. તરત જ શેઠનો ખભો ઘેલાની બગલ નીચે ગોઠવાઈ ગયો. કશું જ ન બન્યું હોય એવા ભાવ ગ્રહણ કરી શેઠાણીએ હોંશથી ઘેલાને બીજી બાજુએથી ટેકો આપ્યો અને પેલી છોકરી પોતાના મો પર ફરી વળતું હાસ્ય છુપાવવા વાંકું જોઈ ગઈ. ઘેલો વારે ઘડીએ માથું પાછળ ફેરવી મારી તરફ જોવાનો પ્રયત્ન કરતો હતો તેને શેઠ અને શેઠાણી ઉતાવળે બહાર ઢસડી ગયા. રાત ઘણી આગળ વધી ગઈ હતી. કૂતરા ભસવાની મને બીક હતી, પણ એવું કશું બન્યું નહીં. અને ઘેલો કહેતો હતો એમ બધું સાંગોપાંગ પાર પડતા અમે ઘેલાને ઢસડતા ખંડિયેર આગળ આવી પહોંચ્યા. ઝાંખરા દૂર કરી ઊંટના કાંઠાના પાછળના ભાગમાં ગોઠવાઈ બેસતા મેં શેઠ અને શેઠાણીને ઘેલાને આગળના ભાગમાં બેસાડવાનું કહ્યું. ઘેલાએ પોતાના જમણા હાથમાં ઊંટની લગામ લીધી. ત્યાં ઊંટ ઓચિંતાનું ઊભું થઈ ભાગવા માંડ્યું. મેં નીચા નમી બંને હાથેથી પકડી ઘેલાને ટેકો આપ્યો. ઘેલાને ઊંચકીને આ કટોકટીમાંથી છૂટીને હું ભાગતો હતો એ વિચારે મેં સંતોષ અનુભવ્યો. વડ અને આંબલી વટાવી અમે ફરી મેદાનોમાં પ્રવેશ્યા. અમે આવ્યા હતા તેવી ઝડપી ઊંટની ચાલ અત્યારે નહોતી. ઘેલાનો ડાબો હાથ તૂટી પડેલી ડાળ ઝાડના થડની બાજુમાં લટકે એમ લટકી રહ્યો હતો. સમતોલપણું જાળવવા ઘેલાનું થડ જમણી બાજુ નમી પડ્યું હતું. મારે એને સતત ડાબી બાજુ ટેકો આપવાની જરૂર જણાતા હું પણ આગળ નમી મારા ડાબા હાથથી એને ટેકાવી રહ્યો હતો. એ જ ખેતર વાડીઓ અને ઝૂલતા પથ્થરવાળી ટેકરી, એ જ ડુંગરાની ધાર, ચૂપકી ભરી માજમ રાત, મસ્તીમાં ચારે તરફ પડકાર ફેંકતો મધભર માતૃશ્વા, અને એ જ આદિ અને અંત વિનાના મેદાનો. મેદાનોમાં દાખલ થયા પછી ઊંટ દોડતું બંધ પડી ઉતાવળે માત્ર ચાલતું હોય એવું મને લાગ્યું. શરૂઆતમાં મારે ઘેલાને વારે ઘડીએ ટેકો આપવો પડતો અને અવારનવાર એને ધક્કો મારીને સરખો બેસાડવો પડતો, પણ હવે તો મારે સતત નીચા નમી રહેવું પડતું, કારણ કે મારા ટેકા વગર ઘેલો પોતાની જગામાં બેસી શકે તેમ નહોતું. મારા ડાબા હાથમાં કળ વળવા આવી હતી અને ડાબી જાંઘમાં અસહ્ય કળતર થતી હતી. અમે ગયા ત્યારે અમે કોઈ બનાવને જન્મ આપવા ગયા હતા, પણ અત્યારે પાછા ફરતી વેળા મને લાગ્યું કે પૃથ્વી અને વ્યોમ વચ્ચે ફરતા વાયુએ કે અસંખ્ય તારકોથી મઢાયેલા ચૂપકી ભર્યા વ્યોમે કે પ્રકૃતિના કોઈ પણ અંશે અમારી હાજરીની નોંધ સુદ્ધા નહોતી લીધી. અમે અને અમારી પ્રવૃત્તિની મહત્તા એ તો અમારી માનવીની ગુમાનભરી કલ્પના માત્ર હતી. હું વિચારોમાંથી જાગૃત થયો ત્યારે મને જણાયું કે ઘેલાનું શરીર તદ્દન શિથિલ બની મારા ડાબા હાથના ટેકા પર લટકી રહ્યું હતું. એનું નીચું નમી પડેલું માથું વારે વારે કાંઠાના મોર પર અફડાતું હતું. હાથ પગની કળતરથી પીડાતો, પ્રવાસના કંટાળાથી રીબાતો હું છેક પરહોડીએ ઘેલાના ગામના પાદરે પહોંચ્યો. સંશય આવે એટલા જ માત્ર અજવાળા પૂર્વમાં પ્રગટ્યા હતા. જાગીને કોઈ પણ હજી ગામમાં બહાર પડ્યું નહોતું ત્યારે અમારું ઊંટ ઘેલાના ઘરના જાપામાં પ્રવેશ્યું. મોંઘી એરંડિયા તેલના કોળિયાને સાડલાના છેડા વતી પવનની સામે રક્ષણ આપતી આંગણામાં ઊભી હતી. ઊંટ આંગણાની વચમાં આવી ઊભું, ઘડીભર ડોકું આમ તેમ ફેરવી આદતના જોરે હંમેશ બેસવાની જગા પર એ ઢીંચણ ખોડી બેઠું. ઊંટના બેસવાની સાથે જ મારા ડાબા હાથ નીચેથી સરી જઈ ઘેલાનું શરીર ઢગલો થઈ જમીન પર ઢળી પડ્યું. મોંઘીએ ઘેલાને પડતો જોયો અને એ એકદમ નજીક દોડી આવી. હું નીચે ઉતર્યો ત્યારે સાડલાના છેડા નીચેથી દીવો બહાર લાવી એણે મારા મોઢા સામે ધર્યો. હું મોંઘીના ચહેરા તરફ જોઈ રહ્યો. મેં અનુભવેલી વ્યથાથી એ વધારે વ્યથા સહન કર્યાના હોળા એના ચહેરાની ઉષાને કદરૂપી બનાવી રહ્યા હતા. એણે ઉતાવળે મારે ખભેથી બંદૂક ઉતારી પોતાના ખભે ભેરવી અને એક પણ શબ્દની આપલે કર્યા વિના ઘેલાને ઊંચકી એની ઝૂંપડીમાં લઈ જઈ ખાટલા પર સુવાડ્યો. ઘેલો બેભાન અવસ્થામાં હતો. મોંઘીએ ઘેલાના કપડાં ઉતાર્યા, ગરમ તેલથી એને માલિશ કરી અને દેવતા પર તપાવેલા નળિયાથી એનું શરીર શેકવા લાગી. હું મૂઢ બની ચૂપચાપ જોઈ રહ્યો. મારા ડાબા હાથમાંથી શક્તિ હરાઈ ગયા જેવું મને લાગ્યા કરતું હતું અને આખા શરીરે હું દર્દ અનુભવી રહ્યો હતો. એ દર્દ અને થાકની અસર નીચે પણ મને ઊંઘ ના આવી. મેં ચૂપચાપ જોયા જ કર્યું. સવારના તડકા ઉંબરામાં અફડાયા ત્યારે ઘેલાએ આંખ ખોલી. એની નજર સામે એણે મોંઘીને બેઠેલી જોઈ. માથું ઊંચું કરી એણે મને જોયો. હું ઊભો થઈ એના ખાટલાની કોર પર એની બાજુમાં બેઠો. એણે જમણો હાથ મારા હાથ પર મૂક્યો. એના હોઠ થથરવા લાગ્યા, સાથે જ એના ડાબા હાથ અને ચહેરાના ડાબા ભાગમાં કંપ શરૂ થયો ને એના શરીરની ડાબી બાજુએ પ્રસરી ગયો. ઘેલાએ ફરી પોતાના જમણા હાથથી મારો હાથ પકડ્યો, દાબ્યો અને પછી પંપાડ્યો. હું અને મોંઘી અમે બંને સમજી ગયા કે ઘેલાને કશુંક કહેવું હતું પણ એની વાચા બંધ હતી. મોંઘીએ ઘેલાને ચા પીવડાવી. હું પણ ગરમ પાણીથી હાથ મોં ધોઈ ચા પી ઘેલાની બાજુમાં બેઠો. જમીન પર બેસી ઘેલાના પગ દાબતી મોંઘીને મેં વિગતવાર અમારા પરાક્રમની વાત કહી સંભળાવી. હું વાત કરતો હતો તે દરમિયાન ઘેલાના અંગની ડાબી બાજુમાં અનેક વાર આંચકી આવતી મેં જોઈ અને અનેક વાર મારા ખભે હાથ મૂકી મારી પીઠ થાબડી ઘેલાએ મને પંપાડ્યો. અમારા ઝૂંપડાની બહાર ઉદ્યમ કરતા ચકલી, હોલા, તેતર, કાગડા અને બુલબુલના અવાજ મેં બારી વાટે અંદર સાંભળ્યા. કોઈ ઊંટને બરાડતું, કોઈ ભેંસને ભાંભરતી અને બકરીને બે બે કરતી પણ મેં સાંભળી. પણ ઘેલાનું બોલવું બંધ હતું. મારે અને મોંઘીને પણ કશું બોલવાનું નહોતું. અમારા ઝૂંપડા બહારની દુનિયામાં આટલો બધો અવાજ સાંભળી ચીડ ચડી. સમયે દોડવા લાગ્યો. બપોર નમ્યા. ભભકભર્યા શૃંગાર વિહોણી સંધ્યા કમ અને એક લટકો કરી રાત્રિને આમંત્રણ આપતી જતી રહી. અમારા ઝૂંપડામાં બે ચાર ઉંદરો ઘડીભાર દોડધામ કરી જતા રહ્યા. નમતા બપોર પછી ઘેલાની આંખ બંધ પડી હતી અને ક્યારેક સતત મારી સામે જોયા કરતી મોંઘીની મોટી આસમાની આંખોમાં રણના મેદાનોની ગહન મોકળાશ મેં ડોક્યું કરતી જોઈ. ઘેલાના ખાટલા પર ભીંતને અઢેલી બેસી રહેતા મેં અવારનવાર ઊંઘ ચોરી લીધી, પણ પોતાના શરીરને ક્યારે પણ શિથિલ કર્યા વગર અમારા બંનેની ચોકી કરતી મોંઘી આખી રાત જાગતી રહી. એ રાતના મેં અનેક બેડોળ સ્વપ્ના જોયા અને મેં એકવાર મીંદડીને ઉંદરનો શિકાર કરતી જોઈ ત્યારે એ પ્રાણીની ખબરદાર ચૂપકી, ધીરજ અને ઉંદર પર તૂટી પડવાના પૂર્વયોજિત કૂદકાની માપણીનું ચિત્ર સચોટ રીતે મારી યાદમાં ગોઠવાઈ ગયું. ત્રીજે દિવસે ઘેલાએ પ્રાણ છોડ્યા અને ચોથે દહાડે મેં એનું ગામડું છોડ્યું. તે બપોરના ભયંકર રીતે પવન વાઈ રહ્યો હતો. નાના કાંટાળા છોડવાઓના પડની આજુબાજુની બખોલમાંથી ક્યાંક ઉંદર, નોળિયા અને સાપ નાસભાગ કરી રહ્યા હતા. ધૂળના બારીક રજકણોએ ઊંચે ઉડી જઈ આકાશને મેલું કરી દીધું હતું. ઉજરડા પડેલી ધરતીના દેહની મોકળાશ પર મેં મારું પ્રયાણ આદર્યું.